હે દેવાદિદેવ, તમે ગુરુ રૂપે નિજ સુખ ભોગવી રહ્યા છો, જ્યારે તમે એકપણે જુઓ છો ત્યારે તમે જ વિશ્વમાં વિશ્વાત્મા છો એવો વિશ્વાસ ઉત્પન્ન થાય છે. વિશ્વમાં વાસ કરનારામાં ભાવ તે જ વિશ્વાસ. તે વિશ્વાસથી તમે પ્રસન્ન થાઓ છો ત્યારે તમારા ચરણમાં પ્રવેશ થાય છે. એ ચરણાનંદની કૃપાદૃષ્ટિથી અહમ સોહની ગાંઠ છૂટે છે અને ઐદ્રિજ ભાવે તમારામાં પ્રવેશ થાય છે. જગતમાં માતા પિતા જુદા હોય છે, પણ એકલા જનાર્દનના તમે એક જ માતા પિતા બનો છો. ઉભયના સ્નેહથી તમે મને પોષો છો અને આત્મબોધનો નિત્ય નવો વૈભવ બક્ષો છો. જેમ બાળકને પહેરાવેલા ઘરણાનો સુખ બાળક સમજતો નથી, પણ તે પહેરાવીને માતા જ સુખી થાય છે અને તેને જોતી પાછળ પાછળ ફરે છે, તેમ ચિત્રતનની મારા મને પહેરાવી જનાર્દન જ સુખી થાય છે અને આત્મદ્રષ્ટિ નાખી મારી પાછળ પાછળ ફરે છે. જેના પિતા સમર્થ હોય તેને બધા માને છે, તેમ અમાન્ય એકનાથ જનાર્દનને લીધે અધિક માન્ય થયો છે. બાળકને માતા બોલતા શીખવે છે, તેમ ગ્રંથનું કથન જનાર્દન પોતે જ કરાવે છે. મુક્તોમાં અગ્રણી બ્રહ્મચારીઓના શિરોમણી યોગીઓને પૂજ્ય અતિશ્રેષ્ઠ ભક્ત અને બ્રહ્મરસના સમુદ્રરૂપ શિશુક કહે છે, મારા અને વ્યાસના ગુરુ મહામુનિ નારદને શ્રીકૃષ્ણ ભજનમાં ઘણો આદર હતો. શ્રીકૃષ્ણે તેમને પિંડરક મોકલ્યા, છતાં ત્યાંથી તે વારંવાર દ્વારકામાં શ્રીકૃષ્ણની કીર્તિનું ગાન કરવા આવતા. નારદ પૂર્ણ બ્રહ્મજ્ઞાની હતા, છતાં તેમને શ્રીકૃષ્ણનું ભજન પ્રિય હતું, કારણ કે શ્રીકૃષ્ણનો દેહ ચૈતન્ય રાશિ હતો. હે નૃપવર્ય, ઉત્તમ નરદેહ પામી સર્વે ઇન્દ્રિયોથી પૂર્ણ હોય જે કૃષ્ણના ચરણને ભજતો નથી તે માયાને વશ થઈ અતિ દુઃખ ભોગવે છે અને મૃત્યુ તેનો ક્ષણે ક્ષણે નાશ કરે છે. આટલા માટે જ મહાદેવ પણ સ્મશાનમાં બેસી તેમનું જ ધ્યાન ધરે છે અને તેમના ચરણમાંથી નીકળેલી ગંગા પોતાના મસ્તક પર ધારણ કરે છે, તેથી કૃષ્ણના ચરણ છોડવા યુક્ત નથી. મહર્ષિ નારદ મુક્ત હોવા છતાં કીર્તન નિષ્ઠ થઈ દ્વારકામાં જ રહેતા. ધન્ય છે નારદજીને, તેમને મન સર્વત્ર અને સર્વમાં ગોવિંદ બિરાજે છે. હરિનામનો તેમને સર્વદા છંદ છે, તેથી તે સર્વદા પરમ આનંદ અનુભવે છે. તેઓ શ્રીકૃષ્ણને ઘણા વહાલા છે અને તેમને શ્રીકૃષ્ણ સૌથી વધારે પ્રિય છે. તેમના સંગથી અજ્ઞાની જીવને નિત્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. તે નારદ સ્વ આનંદની સ્વલીલામાં વસુદેવને ઘેર એકવાર પધાર્યા. તેમના દર્શનથી વસુદેવ ઘણા હર્ષિત થયા. સાષ્ટાંગ નમસ્કાર કરી ઊંચા આસન પર બેસાડી સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક તેમણે નારદનું બ્રહ્મદેવે પૂજન કર્યું. નારદ તે જ નારાયણ એવા વિશ્વાસથી હેમપાત્રમાં ચરણ ધોઈ મધુપર્ક વગેરેથી તેમની પૂજા કરી અને હૃદયમાં અત્યંત આહલાદ પામી આનંદ વચનો બોલ્યા. વાસુદેવ બોલ્યા, તમારા આગમનથી હું કૃતકૃત્ય થયો. માતાના વિયોગથી દિન દિશતું બાળક માતાના આગમનથી સંતોષ પામી પ્રફુલ્લિત થઈ આનંદથી ઉભરાઈ જાય છે. તમારું આગમન તેથી પણ શ્રેષ્ઠ છે. દિનના ઉદ્ધાર માટે તમે સ્વલીલા કરતા સર્વદા ત્રિભુવનમાં વિચરો છો, ભૂત માત્રને સુખ આપો છો. માતાનું સુખ નાશવંત છે, તમારા આગમનથી નિત્ય ચિત્ત સુખ ભોગવવાનું મળવાથી તે અવિનાશી છે. તમે ભાગવત ધર્મ માર્ગી છો, ભગવદ્ ધ્રુપ છો, તમારા દર્શનથી સર્વે પાપનો ક્ષય થાય છે. તમે ભક્તિ પ્રકાશક દીપક છો, ભક્તિ માર્ગના ભૌમ્યા છો, તમારો મહદ ઉપકાર છે. તમને દેવ સમાન કહેવા એ ગૌણ ઉપમા છે, કારણ દેવ ભૂત સૃષ્ટિ દ્વારા અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કરાવી સુખ દુઃખ બેના અનુભવ કરાવે છે. પણ તમે તો નિર્દોષ સુખને જ આપવાવાળા છો. વળી દેવોનો અવતાર પોતાના સેવકને સુખરૂપ હોય છે, પણ દૈત્યોને દુઃખરૂપ થાય છે. પણ તમે દેવોના એ વહાલા છો, અને રાવણ જરાસંઘ હિરણ્યકશ્યપુ જેવા દૈત્યોના પણ તમે વિશ્વાસપાત્ર છો, કારણ કે તમારામાં વિષમતા નથી. સામાન્ય લોકોને સાધુનો મહિમા સમજાતો નથી, તેમણે આપેલું સુખ કલ્પાંતે પણ નાશ પામતું નથી. નારદ, તમારી પાસે અક્ષય આત્મસ્થિતિ છે, તમારા મહાત્મયની બરોબરી દેવો પણ કરી શકે એમ નથી. પુરુષ જે બાજુ વરે તે બાજુ તેની છાયા પણ વરે, તેમ દેવ જેવી ભક્તિ તેવું ફળ આપે છે, અને તે ભજનારને દુઃખ આપે છે. મુખ્ય દેવ પરબ્રહ્મા તે પણ લાંચ્યો છે, તો બીજા દેવોની તો વાત જ સી. ભક્તોનો પૂરેપૂરો જીવ જીવભાવ સુદ્ધા સર્વસ્વ લઈ લીધા વિના એ મળતો નથી. પણ તમારા જેવા સાધુ કેવળ કૃપાના જ ભંડાર છે. તમે મહાબુદ્ધિશાળી વ્યાસને જે જ્ઞાન આપ્યું તે જ જ્ઞાન ઉપેક્ષા ન કરતા બાળક ધ્રુવને, દૈત્યપુત્ર પ્રહલાદને અને ધાડપાળું વાલ્મીકીને આપી સર્વેને અમર કીધા છે. તમે સંત એટલે ખરેખર અચ્યુતના આત્મા છો, દિનજનોને સન્માર્ગની દીક્ષા આપનાર ગુરુ છો. હે દેવર્ષિ, તમારા દર્શને હું ખરેખર કૃતકૃત્ય થયો છું. ભાગવત ધર્મ ક્રિયાકર્મને ટાળે છે, અને તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યાથી માયાનો લોપ થઈ જાય, જન્મ મરણમાંથી છૂટાય છે, અને તમે બ્રહ્મ જ્ઞાન કરાવવામાં અતિ ઉદાર છો. તેથી ભાગવત ધર્મનું તત્વ કૃપા કરી મને સમજાવો. સંસારનો ભય અતિ દારૂણ છે, ભગવાનની સાયા એ તેનું મૂળ કારણ છે. તેનો સમૂરો નાશ થાય એવા ધર્મ મને કૃપા કરીને કહો. અને ભાગવત ધર્મ શ્રવણ કરવાનો મને અધિકાર નથી એ હું પૂર્ણપણે જાણું છું. પૂર્વ મેં મમતાથી પ્રેરાઈ અને માયામાં ફસાઈ પ્રજાની ઈચ્છાથી દેવનું ભજન કરી તેમને પ્રસન્ન કર્યા હતા. તેથી મારા પુત્ર રૂપે શ્રીકૃષ્ણ અવતાર લીધો છે. પણ શ્રીકૃષ્ણ મારા પ્રત્યે પિતા તરીકેનો પૂજ્ય ભાવ રાખે છે, તેથી તે મને જ્ઞાન કહેતો નથી. એની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે એમ નથી. તેથી તમે જ્યારે મારા પર સંતુષ્ટ થયા છો ત્યારે કૃપા કરી જે માયામાં હું ફસાયો છું તે માયાનું સમૂળ છેદન કરવાનો માર્ગ દેખાડો. આ સંસાર સાગર માયા જળથી સભર ભરેલો છે, સઘરું જળ ક્ષારવાળું છે, અંદર ભયંકર મગર વગેરે ઘણા જળચર છે. મોહના અતિ દુર્ઘટ મોજા પર મોજા અવિવેકની ભેખડ પર અથડાઈ ધૈર્યનો કાંઠો તોડે છે. અહંકારરૂપી પ્રતિકૂળ પવન જોરથી ફૂંકાય છે, તેથી સાગર ખૂબ ખરભરે છે. તે અહમને મમત્વની ઘોર ગર્જનાથી અતિ ભયાનક જણાય છે. તેમાં અનેક વાસનાના વમર જ્યાં ત્યાં જણાય છે. તેથી દેવ કે મનુષ્યને તરવાનો ધૈર્ય રહેતું નથી. જ્યારે ક્રોધની પ્રબળ ભરતી આવે છે ત્યારે દ્વેષના ખાડા ભરાઈ જાય છે, તેમાં અસૂયા અને તિરસ્કારરૂપી અપાર ઝાંખરા છે. કામરૂપી પર્વતનું શિખર અત્યંત કઠણ ભાસે છે. વિષયરૂપી અંકુરના પ્રતાપથી આશા અને ઈચ્છાની મોટી ઝડીઓ તે ઉપર બાજી છે. સંકલ્પ વિકલ્પરૂપી માછલા, નિંદારૂપી દારૂણ મગરીઓ, બ્રહ્મ ઘોષરૂપી મોટા મગરમચ્છ તેમાં આમ તેમ ફર્યા કરે છે. આવા આ ભવસાગરને પીવાવાળા અગસ્ત્ય મુનિ તમે જ થઈ શકો છો, અને તમારી કૃપાથી અમે તેને સહજ તરી જઈશું. શ્રી શુક કહે છે, હે રાજા, વાસુદેવના આવા સુંદર પ્રશ્નથી નારદને સંતોષ થયો. તેમનો ચેત આનંદથી ભરાઈ ગયું. અંગ ઉપર રોમાંચ ખડા થયા. તેમના નેત્રોમાંથી આનંદ આશુ વહેવા લાગ્યા. ભગવત પ્રેમથી તે ડોલવા લાગ્યા. પ્રેમપૂર્વક સાંભળનાર મળે તે વખતે જે વક્તાને પૂર્ણ સુખ ન ઉપજે તેને કથા સારામૃતનો સ્વાદ ન જાણનાર ખાલી ખોખું જાણવું. નારદ ઉવાચ. નારદ કહે છે, તમે સાત્વત કુળમાં શ્રેષ્ઠ છો. તમને પરમાર્થમાં નિષ્ઠા છે. તમારી ઉત્કંઠા પ્રશંસા પાત્ર છે. તમને ભાગવત ધર્મમાં ઘણો ભાવ છે. તમારો આ પ્રશ્ન વિશ્વનો ઉદ્ધાર કરવા વારો છે. તમારા પ્રશ્નના ઉત્તરથી સાધક તરશે એટલું જ નહીં, પરંતુ મહાપાપી પણ પાવન થશે. આ ભાગવત ધર્મ એવો છે કે કેટલાક એના શ્રવણથી, કેટલાક પાઠથી અને કેટલાક એના ચિંતનથી સંસારના પાસમાંથી છૂટે છે. તેના શ્રોતા તથા વક્તાને જોઈ જે ભાવથી સંતોષ પામે છે તે પણ કરે છે. દેવ અને પ્રાણી માત્રનો દ્રોહ કરનાર દુષ્ટાત્મા પણ ભાગવત ધર્મનું આચરણ કરવાથી તરે છે અને ઉત્તમ પદની પ્રાપ્તિ કરે છે. તમે સાચે જ ઘણા પવિત્ર અને ભાગ્યશાળી છો, અને તેથી જ જગતવંદ શ્રીકૃષ્ણે તમારા ઘરમાં નિત્ય વાસ કર્યો છે. તારા જેવો ભાગ્યવાન પુરુષ મને આ ત્રિભુવનમાં અન્યત્ર ક્યાંય દેખાતો નથી. તે તારો પુત્ર થયો તેથી તે અનંતને વાસુદેવ કહેવામાં આવે છે. એ નામનું જે સ્મરણ કરે છે જગતવંદ પરમ પાવન થાય છે. હે વસુદેવ, જેના શ્રવણથી પુણ્ય વધે છે, જેના નામથી ભવબંધન તૂટે છે, તે નારાયણનું સ્મરણ તમારા પ્રશ્નથી મને થયું છે અને મારા હૃદયમાં તે પૂર્ણપણે પ્રગટ્યા છે. તમારો મારા ઉપર મોટો ઉપકાર થયો છે. નારદજીને નારાયણનું વિસ્મરણ થયું ન હતું. જેમ હોમમાં અગ્નિ તો પહેલેથી જ હોય છે, પણ ઘી પડવાથી વધારે જોશથી પ્રગટે તેમ પ્રેમયુક્ત પ્રશ્નથી મુક્તનું ચિત્ત સુખથી ઉલ્લસે છે. ભાવયુક્ત પ્રેમર શ્રોતા અને ઉલ્લાસથી કહેનારો મુક્ત, એ બે વચ્ચે જે સુખનો રસ ઉત્પન્ન થાય છે તેનો સ્વાદ જેણે ચાખ્યો હોય તે જ જાણે. આથી જ ભાગવત ધર્મમાં મુક્ત મુમુક્ષુ અને વિષય સર્વેને શાંત થાય છે. પૂર્વે જનક રાજાએ પણ આવા જ અર્થનો પ્રશ્ન પૂછ્યો હતો અને 9 આર્ષભોએ તેના ઉત્તરો આપ્યા હતા. એ આર્ષભોની વંશાવલિ સાંભળ. તેમનો જન્મ સત્કુલમાં થયો હતો અને તે સર્વ આર્ષભો બ્રહ્મનિષ્ઠ હતા. સ્વયંભૂ મનુનો પુત્ર પ્રિયવ્રત થયો. તેનો પુત્ર આગ્નિદ્ર તેનો નાભી અને તેનો પુત્ર વૃષભદેવ થયા. તે વૃષભદેવ તે વસુદેવના અંશ અને મહાજ્ઞાની હતો. તે વસુદેવનો અંશ અને મહાજ્ઞાની હતો. જગતમાં મોક્ષ ધર્મનો પ્રચાર કરવા વૃષભદેવ વાસુદેવના અંશ અવતાર હતા. તેમને વેદમાં પારંગત 100 પુત્ર થયા હતા. તેમનો જ્યેષ્ઠ પુત્ર અતિશય પવિત્ર હતો. તેનો અલૌકિક ચરિત્ર કહું છું તે શ્રવણ કર. તે વૃષભના 100 પુત્રમાં ભરત જ્યેષ્ઠ હતા. તે નારાયણના પરમ ભક્ત હતા. ભરત રાજા હતા, છતાં શરીર વાણી અને મનથી અખંડ ભગવદ્ ભજન કરતા હતા. જેમ રસ્તે ચાલતા પગ વાંકો પડે અને ક્યાંક ઠોકર ખાય તો પણ તે ભૂમિથી વેગરો થઈ શકતો નથી, તેમ સર્વે રાજકાર્ય કરવા છતાં તે ક્ષણભર પણ આત્મચિંતન છોડતા નહીં. પ્રાણીઓના મોટા સમુદાયને તેમનું જે અયન એટલે અધિષ્ઠાન તે જ નારાયણ છે, તે જ સર્વ ભૂતોનો પ્રત્યગાત્મા કહેવામાં આવે છે. પોતાનો અહંભાવ છોડીને તે ભરત નામનો વૃષભ પુત્ર નારાયણ રૂપે રહ્યો. નારાયણ શબ્દની આ તાત્વિક વ્યુત્પત્તિ થઈ. પૌરાણિક વ્યુત્પત્તિ પ્રમાણે નાર એટલે પાણી અને તેના આશ્રય રહેનાર નારાયણ સમુદાયને નાર કહે છે. તેમની કીર્તિ જગતમાં વિખ્યાત છે. તેમને લીધે જ આ ખંડ ભારતવર્ષ કહેવાય છે. એવા આત્મારામને પણ વિષય સંગ યોગ્ય નથી. એ પુરવાર કરતો તેનો અતુલ પ્રતાપી વૃતાંત કહીશ. ભરત ચક્રવર્તી રાજા હતા અને સ્ત્રી પુત્ર મંત્રી વગેરે સર્વે અનુકૂળ હતા. છતાં તેમણે સર્વ વૈભવ અને ભોગનો ત્યાગ કરી આત્મહિતની દ્રષ્ટિએ હરિજન રૂપ તપ આદર્યું. તે જ જન્મે તે મોક્ષ પ્રાપ્ત કરત પણ દયાથી ઉછરેલા એક મૃગમાં પોતાને અંતકારે મમતા રહેવાથી તેમને મૃગનું રૂપ પ્રાપ્ત થયું. જેમ અંતકારે મૃગના સ્મરણથી એ મૃગ બન્યા, તેમ જે કૃષ્ણનું સ્મરણ કરતો મરે તે કૃષ્ણ જ બને. કારણ કે અંતકારે જેવી મતિ હોય છે તેવી ગતિ થાય છે. ભરતને મૃગના દેહમાં પણ શ્રીકૃષ્ણનું વિસ્મરણ થયું નહીં, તેથી તેમનો પછી જળભરત રૂપે જન્મ થયો. તે બીજા જન્મમાં નિર્મમત્વપણે રહી નિત્ય મુક્તની સ્થિતિ ભોગવી બ્રહ્મપદને પામ્યા. આપણા રાજકવિ કલાપીએ ભરતની આ કથા પોતાના સુંદર કાવ્યમાં ગૂંથી છે. તે જોવા વાંચકોને ભલામણ છે. અહીં વિસ્તાર ભયથી તે આપવામાં આવી નથી. ભરતનો ઇતિહાસ આવો છે. બીજા પુત્રની સી ગતિ થઈ તે હવે સાંભળો. વૃષભના 100 પુત્ર પૈકી 9 પુત્ર ભરતવંશના બ્રહ્માવર્તાદી 9 દ્વીપના સ્વામી થયા. બીજા એકાદશી ભાઈઓ કર્મ માર્ગ પ્રવર્તક બ્રાહ્મણો થયા. બાકીના જે 9 જણ રહ્યા તેમણે સર્વ મહાભાગ્યવાન પરમાર્થદર્શી આત્મ અભ્યાસી દિગંબર અને આત્મજ્ઞાન નિષ્ણાંત એવા મુનિઓ થયા. તેઓ ઋષભકુળના દીપક હતા. 9 સદ્રૂપ હતા અને સાયુજ્ય સ્વરૂપના પ્રકાશક હતા. આત્મ અભ્યાસમાં પરિશ્રમ કરી કર્મ અને અકર્મનો નાશ અને શિષ્યને બોધ આપવામાં સમર્થ હતા. તેઓ બ્રહ્મવિદ્યાની ચાલતી બોલતી મૂર્તિ જ હતા. તેમના અવયવ તે બ્રહ્માના અંકુર હતા. વિદ્યાના પૂર્ણ પ્રતિબંધ હતા. પોતે પરબ્રહ્માનું રૂપ જ હતા. તેમણે 10 દિશાનું વસ્ત્ર કર્યું હતું. વાયુનો કંદોરો બાંધ્યો હતો, પ્રાણ અપાનને વારીને નાભીને ટેકાણે તેની ગાંઠ બાંધી હતી, તેની છૂટી ગયેલી જીવન ગ્રંથિનું જ તેમણે બ્રહ્મસૂત્ર પહેર્યું હતું. આ રીતે સ્વાનુભવમાં પક્વ થયેલા તેઓ પરબ્રહ્માના વૈભવરૂપ હતા. તેમના પરમહંસ સ્થિતિ કેવી હતી તે તને કહું. તેમના નામ અનુક્રમે કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિહોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન હતા. શરીરરૂપે તે દેખાતા હતા. નવ પણ ભગવદ રૂપે એક જ હતા. સંત અને અસંત સર્વેને તેઓ પોતાના સહિત એક રૂપ જ દેખતા હતા. તેમને અસંત ન હોવાથી સંત કહેવા જેટલો ભેદ પણ રહ્યો ન હતો. તેમને સર્વ જગત ચિહ્નરૂપ અને ભગવાનથી જ ભરેલું હતું. પોતે પણ ભગવાનથી અભિન્ન હોય પૂર્ણપણે ભગવદરૂપ થયા. હોવું અને ન હોવું એ બેને ગરી જઈ જગતમાં નિર્વિકલ્પ સ્વરૂપે વિચરતા હતા. કામનાર હિત કામના રહિત છતાં સ્વેચ્છાથી તેઓ ચૌદે ભુવનમાં ગમન કરનારા હતા. વિષય આશક્તિનો અંશ પણ ન હોવાથી તેમનામાં ઈચ્છા માત્રે ગમન શક્તિ હતી. જ્યાં મનનો પણ પ્રવેશ થાય નહીં ત્યાં તેમની પગડંડી હતી. તે ફરતા ફરતા દેવેચ્છાએ અજનાભી ખંડમાં જઈ ચડ્યા. ત્યાં મહાત્મા નિમુકુલોત્પન્ન વિદેહ રાજા મોટો યજ્ઞ કરી રહ્યા હતા. પૂર્ણાહુતિનો સમય થયો તેટલામાં આત્મતેજથી ઝરકતી નવ મૂર્તિઓ અચાનક આવતી જણાઈ. અગણિત સૂર્યની કાંતિને ઝાંખી કરે એવી જેના અંગૂઠાના નખની કાંતિ છે અને હરિને પણ જેમણે હૃદયમાં સમાવી દીધા છે તેમના તેજનું શું કહેવું. એ મૂર્તિમંત ચૈતન્યના રાશિ જાણે નવધા ભક્તિની નવ મૂર્તિઓ, તે નવ ખંડના નવ અલંકાર અથવા નવનિધિના સાર કે નવરત્નના ભંડાર યોગેશ્વરોને આવતા જોઈ ઋત્વિજ, આચાર્ય અને અગ્નિ પણ ઊભા થઈ ગયા અને વિદેહે દોડી પોતાનો મુગટ કાઢી પૂર્ણ આદર અને આનંદથી તેમને ચરણે પડ્યા અને સન્માનપૂર્વક તેમને યજ્ઞ મંડપમાં તેડી લાવ્યા. તેમને નારાયણ પરાયણ જાણીને વિદેહે દેશના રાજાને આનંદ થયો અને અત્યંત આદરથી તેમને આસન આપી સંતુષ્ટ ચિત્તે તેમની વિધિપૂર્વક પૂજા કરી. મૂર્ખના અંગ પર મુગટ, કુંડર, કંકણ વગેરે અલંકાર શોભી રહ્યા હોય છે, છતાં મૂર્ખતા તે શોભાને ઢાંકી બહાર તરી આવે છે. પણ આ નવેના અંગ ઉપર બ્રહ્મજ્ઞાન સિવાય બીજા અલંકાર નહોતા. શાંતિરૂપ આભૂષણથી જ તેઓ સંપૂર્ણ શોભતા હતા. તેમને સંકાદિક કુમારોની જ ઉપમા આપી શકાય. વિદેહ તેમની પૂર્ણત્વથી ભરેલી સ્થિતિ જોઈ આનંદ પામી વિનયથી અને અતિ પ્રેમથી મૃદુ અને મધુર સ્વરે બોલ્યા, આપ સાક્ષાત ઈશ્વરરૂપ છો. દેહ ભાવે આપ ભગવદ્ ભક્ત હોવાથી હરિના પાર્ષદ જેવા છો. દેવ અને ભક્તમાં અંતર નથી એ વેદાર્થ આપને વિશે તદ્દન સાચો છે. શિવ થઈને શિવને પૂજવા એ લક્ષણ આપનામાં જ શોભે છે. વિષ્ણુ જે સૃષ્ટિ સૃજે છે તેને પવિત્ર કરવાના પવિત્ર ઉદ્દેશથી જ તમે પૃથ્વી પર સંચાર કરો છો. કેવળ ગરીબજનોનો ઉદ્ધાર એ જ આપના સંચારનું કારણ છે. પરંતુ જ્યારે કોઈના ભાગ્યનો ઉદય થાય છે ત્યારે જ આપનો પુનિત ભેટો થાય છે. આપના ચરણ કમળના દર્શનથી હું પોતાને ધન્ય અને કૃતાર્થ માનું છું. સર્વે દેહમાં મનુષ્ય દેહ અતિ દુર્લભ છે, તેની પ્રાપ્તિનો સંભવ અતિ કઠણ છે. સુકૃત અને દુષ્કૃત જ્યારે સમાન થાય ત્યારે આ મનુષ્ય દેહ જે કર્મભૂમિ છે તે પ્રાપ્ત થાય છે. સુકૃત વધારે હોય તો સ્વર્ગમાં જાય છે, છતાં સર્વ મનુષ્યમાં સમાન બુદ્ધિ હોતી નથી. સમમાં વિષમ કેવી રીતે થાય છે? પાપનો એક મોટો પથ્થર એક બાજુ અને બીજી બાજુ પુણ્યનો ચૂરો જોખતા બે બાજુ સમાન થવાથી વિશેષ પાપયુક્ત મનુષ્ય જન્મ આવે ત્યારે પાપ બુદ્ધિ દઢ થાય છે. સુવર્ણની બરાબર રેતી તોરી તેનો ઢગલો કર્યો હોય છતાં રેતી કોઈ ફોગટ પણ લેશે નહીં. એક પુણ્ય ઘણું હોય અને તેની બરાબર નાના નાના પાપ એકઠા કરી જોતા જ્યારે બે બાજુ બરાબર થાય અને એવા વિશેષ પુણ્ય કર્મ લઈ જે જન્મે તેને પુણ્ય પર ઘણી પ્રીતિ હોય છે, તેથી તે પુણ્ય અને પાપ બંનેને ખંખેરીને બારી મૂકીને નિત્યયુક્ત થાય છે. આવી રીતે સૂક્ષ્મ સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે મનુષ્ય દેહ મળે છે. ત્યાં ધન તારા અને વિષય જોઈ દેહમાં અભિમાન દઢ થાય છે. ધન તારા અને વિષય જોઈ દેહમાં અભિમાન દઢ થાય છે. અમૃતને બદલે મૃગજળથી તૃષ્ણાની શાંતિ કરવા કોઈ ઈચ્છે તેમ મનુષ્ય દેહનું આયુષ્ય વિષયમાં ખર્ચી પૂરું કરે છે. ચિંતામણી આપી ગંધર્વનગર લેવું અને નરદેહને વિષય સેવનમાં જ વ્યતીત કરવો એ બે બરાબર છે. ઉદર પોષણ, વિષય સેવન, ઉપહાસ્ય, નિંદ્રા અને નિંદામાં જ આયુષ્ય પૂરું કરવું એ કલ્પતરુનો ભાગ મહામહેનતે ઉખેડી ત્યાં અતિ કષ્ટ સેવી ભાંગ રોપવા સમાન છે. નિત્ય સાંસારિક માથાકૂટ અને વિષયભોગની પ્રાપ્તિની ખટપટનું કષ્ટ વેઠવું અને છતાં દેવ અનુકૂળ હોય તો પણ રમત ગમત ઠઠ્ઠા મસ્કેરી અને ભોગની તૃપ્તિની વાતોમાં જ જે વખતે ગારે છે તેના મોંમાં રામ નામના જપનો સંભવ નથી. કામઘેનું ઘેર આવે પણ તેનું પોષણ નહીં થાય એમ મનમાં લાવી તેને હાંકી કાઢે તેમ નરદેહ અથવા તેમ નરદેહ આવવા છતાં રામ નામનો ઉચ્ચાર કરવામાં કષ્ટ માને તેનું જીવવું વ્યર્થ છે. ક્ષણભંગુર દેહને અલંકારથી શોભાયમાન કરવા મથે છે, પણ ભગવાનની ભેટરૂપી મોટું ભાગ્ય હોય તો જ તે ખરેખર શોભે છે. કોટી પુણ્યના પ્રતાપે જેને ભગવદ્ ભક્તિમાં અતિ પ્રીતિ છે તેના પર ભગવાન કૃપા કરે છે અને તેને ભગવદ્ દર્શનનો લાભ થાય છે. વાઘ અને સિંહનું દૂધ મળે અને ચંદ્રમાંથી અમૃત મળે પણ મોટા ભાગ્ય સિવાય હરિદર્શન થતું નથી. ચંદ્રામૃત જે આરોગે તે નિત્ય નિરોગી થાય છે, પણ ચંદ્ર જ ક્ષય રોગી છે તો તેનું અમૃત નિરોગી કેવી રીતે કરશે? વાઘસિંહના દૂધથી જો અજર અમર થવાય તો જે વાઘસિંહમાંથી તે ઉત્પન્ન થાય છે તે કેમ મરે છે? હરિની પ્રાપ્તિ થયા સિવાય અમર થવાતું નથી. હરિની ભેટ થાય તો સંસારનું સંકટ પડે નહીં. જન્મ મરણ છૂટે પણ તેમની ભેટ થવી એમાં મોટું ભાગ્ય જોઈએ. આપના દર્શન આજ મને થયા તે મારું મોટું ભાગ્ય સમજું છું. હવે આત્યંતિક ક્ષેમ શું છે તે મને કૃપા કરીને કહો. આપ નિર્મળ અને નિષ્પાપ છો. આપના દર્શનથી સર્વે કલિમર નાશ પામે છે અને જે ગંગા સકર જગતને પવિત્ર કરે છે તે ગંગા પોતાના પાપ ટાળવા આપના ચરણની ઈચ્છા કરે છે. આપના દર્શન ચૈતન્ય ગંગા રૂપ છે અને ભવના દુઃખનો ભંગ કરવા સમર્થ છે. પછી જન્મ મરણનો મરણ ક્યાંથી? સત્સંગ નિધિ ગુપ્તધનના ભંડાર સમાન છે. નિધિ વિષય ભોગને વધારે છે. સાધુ સંગ સાધકને નિર્વિષયી કરી સદરૂપ બનાવી સુખરૂપ કરે છે અને ઇન્દ્રિય તથા વિષયની મદદ સિવાય પરમ આનંદ ભોગવે છે. અર્ધો નિયમ અર્ધો નિમિષ સત્સંગ થાય તો સંસાર મિથ્યા થાય છે. કપૂરને દીપની સંગતિ પ્રાપ્ત થતાં તેની નિશેષ શાંતિ થાય છે. એ જ ન્યાય સંસાર નિવૃત્તિ થાય છે. આપ કૃપામૂર્તિ અને દીનદયાળના સત્સંગનો મને લાભ થયો છે તો આત્યંતિક ક્ષેમ પ્રાણીને કેમ પ્રાપ્ત થાય તે કૃપા કરીને કહો. અમે ભાગવત ધર્મ શ્રવણમાં અધિકારી છીએ. અમે ભાગવત ધર્મ શ્રવણમાં અધિકારી છીએ એમ આપ માનતા હો તો કૃપા કરી તે અમને કહો. એ ધર્મની ખ્યાતિ વિલક્ષણ છે. પ્રેમપૂર્વક તે ધર્મનું અનન્ય ભાવે આચરણ કરવાથી અજન્મા નારાયણ ભક્ત પર કૃપા કરવા જન્મ લે છે અને ભક્તની ભક્તિથી સંતુષ્ટ થઈ તેને પોતાની નિજાત્મતા ભગવદરૂપતા આપે છે. મારો અધિકાર તેના શ્રવણમાં ન હોય તો પણ તમો કૃપારૂના અનન્ય શરણે આવ્યો છું. આપની કૃપા હોય તો અધિકાર પણ ઉત્પન્ન થાય છે. તેથી તમારી કૃપા એ જ પરમ સામર્થ્ય છે એમ કહીને વિદેહ રાજાએ તેમને વંદન કર્યું. તેને આ નમ્ર પ્રશ્ન સાંભળી તે નવ આર્ષભો સંતુષ્ટ થયા. આ જ વાત નારદ પોતાના મુખ્ય વસુદેવને કહે છે. જગતની સ્થિતિ અને ગતિ જાણનાર હરિહરના લાડકા શ્રી નારદ કહે છે, હે વસુદેવ, વિદેહના સુંદર પ્રશ્નથી નવયોગેશ્વરોએ પ્રસન્ન થઈ તેને ધન્યવાદ આપ્યો. સભાના સર્વે ઋત્વિજો રાજાની સાથે ભાગવત ધર્મ પણ સાંભળવા તત્પર થયા. વિદેહ નીચેના નવ પ્રશ્ન પૂછે છે. ભાગવત ધર્મ લક્ષણ, ભાગવત ભક્ત લક્ષણ, ભગવાનની માયા, માયાને તરવાનો ઉપાય, પરબ્રહ્મ સ્વરૂપની સમજ, કર્મ લક્ષણ, અવતાર લીલા, અભક્તની ગતિ અને યુગધર્મ. તે નવ યોગેશ્વરોમાંથી એક એક જણ અનુક્રમે ઉત્તર આપે છે. વિદેહ રાજાએ પૂછ્યું, આત્યંતિક ક્ષેમ કેવી રીતે પ્રાપ્ત થાય? આ વિષયમાં કવિ અત્યંત નિષ્ણાત હતો તેથી તે જ ભાગવત ધર્મનું નિરૂપણ કરવા લાગ્યો. પરમ જ્ઞાતા યોગેશ્વર કહે છે કે ભાગવત ધર્મ તેનું જ પ્રતિપાદન કરે છે. તેણે કહ્યું, રાજા, હું તને એક અતિ આશ્ચર્યની વાત કહું છું. આપણા સંકલ્પ જ આપણા શત્રુ છે. તે જ આપણા શરીરમાં દેહબુદ્ધિ વધારી ભવસાગરના ભયને અતિ દઢ કરે છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સુખ કોઈ કારે નથી. તે સુખ દુઃખ શીત ઉષણ માન અપમાન વગેરે દ્વંદ્વોમાં ડૂબે છે અને આધિવ્યાધિરૂપ મહા આરણ્યમાં ભટકે છે. દેહબુદ્ધિને લીધે તેને ચારે બાજુએથી સકર દુઃખના ઢગલા અને મહાભયરૂપી ભૂતો અહર્નિશ બારે છે. તેને મમતા દ્વારા ઘણી ચિંતા અને સંકલ્પ વિકલ્પનો અનિવાર્ય ત્રાસ રહે છે. દેહબુદ્ધિમાં અણુમાત્ર સુખ નથી, તે દુઃખજનક છે અને આ મહામૂર્ખ જ તેમાં સુખ માને છે. પતંગને દીવાની ભેટથી મરણ દુઃખ જ પ્રાપ્ત થાય છે, છતાં તેને તે આલિંગન કરવા દોડે છે. તેવી જ રીતે દુષ્ટ દેહબુદ્ધિ જ વિષયમાં પ્રીતિ વધારે છે અને કોટી જન્મ મરણની અનિવાર્ય અને મહાભયાનક જોડીની પ્રાપ્તિ કરાવે છે. દેહબુદ્ધિને લીધે જ મહાપાપમાં ડૂબાય છે અને અનિવાર્ય સંતાપ અનુભવાય છે. એમ જેને દૃઢ નિશ્ચય થાય છે તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પછી તે કોટી જન્મ મરણનો ભય રાખી અતિ દૃઢ થઈ ઇન્દ્રિય નિગ્રહ કરે છે, એટલે વિષયને છોડે છે. વિષય છોડવા અતિ કઠણ છે, તેની સુલભ સિદ્ધિ કરવા વેદે હરિભક્તિ પ્રગટ કરી છે. હે નૃપવર્ય, હરિભક્તિનું એટલું સામર્થ્ય છે કે ઇન્દ્રિયોને પ્રાણે રોકવી પડતી નથી અને વિષય આશક્તિ સહેજે છૂટે છે. યોગી ઇન્દ્રિયોને રોકે છે ત્યારે ભક્ત તેને ભગવદ્ ભક્તિમાં લગાડે છે. યોગી વિષય ત્યાગે છે ત્યારે ભક્ત તેને ભગવંતને અર્પે છે. યોગીને વિષય ત્યાગવામાં દેહ સુખ થાય છે ત્યારે ભક્ત ભગવંતને તે અર્પે ત્યારે ભક્ત ભગવંતને તે અર્પી નિત્ય મુક્ત થાય છે. દારા સુત ગૃહ અને પ્રાણ ભગવંતને અર્પણ કરવા તે પૂર્ણ ભાગવત ધર્મ હોય, મુખ્યત્વે ભજન એવું તેનું નામ છે. અગિયારે ઇન્દ્રિયોને ભગવદ્ ભજનમાં કેવી રીતે લગાડવી તે તને સંક્ષિપ્તમાં કહું. મનને હરિના ધ્યાનમાં જોડવું, શ્રવણથી તેની કીર્તિ શ્રવણ કરવી, જીભથી તેના નામ સ્મરણ કરવું અથવા અહર્નિશ હરિકીર્તન કરવું, હાથે હરિપૂજન, પગે દેવાલય ગમન અને નાસિકાથી હરિચરણે ચડાવેલી તુલસીની વાસ ગ્રહણ કરવી, ચરણામૃત નિત્ય પીવું, હરિને ચડાવેલા પુષ્પ વગેરે માથે મૂકવા, જેના ઉદરમાં હરિપ્રસાદ પડે છે તેને જોઈ ભવસાગરનો ભય દૂર ભાગે છે, જેનો સદભાવ ભગવંતમાં વધે છે, ભગવંતમાં જેને પરિપૂર્ણ પ્રેમ બંધાય છે, જે શ્રીકૃષ્ણનું અખંડ ભજન કરે છે તેને ભવબંધન નથી. મારો આજ નિશ્ચય છે અને વેદ શાસ્ત્ર પુરાણ તેમાં સાક્ષી પૂરે છે. જ્યાં સર્વભાવે ભગવદ્ ભજન છે ત્યાં સર્વેને નિર્ભય સ્થાન છે. શ્રીકૃષ્ણ સ્વમુખે કહે છે કે હું ભગવદ્ ભક્તને સર્વથા આધીન છું, અતિશય પ્રેમથી ચારે હાથ ઊંચા કરી કહે છે કે હું કેવળ શુદ્ધ ભક્તિથી જ વશ થાઉં છું. મનો યજ્ઞવાલક્ય આદિ મુનિઓ દ્વારા પુરુષો પણ સમજી શકે એવી રીતે વર્ણ આશ્રમ ધર્મ કહ્યો અને અનાયાસે આત્મપ્રાપ્તિના ગૃહ્ય ઉપાયો કહ્યા, તેને જ તું ભાગવત ધર્મ જાણ. ગોપીઓ ગોવાર ગજેન્દ્ર અંબરીશ વગેરેના દાખલા આપી કહ્યું કે એ સર્વના એક જ હોળીમાં બેસાડી એક જ ફેરામાં પેલે પાર પહોંચાડવા માટે જેમાં ભક્તિ પ્રધાનપણે છે તેવો ભાગવત ધર્મ ભગવાને સમજાવ્યો છે. ભાવબળથી આ હોળી હંકારવાથી કર્મરૂપી અગાધ જર કાપી, કર્મ અકર્મરૂપી અગાધ જર કાપી સ્વબોધરૂપી પ્રવાહમાં ખેંચી જઈ એકી વખતે જ નિજાત્માને કિનારે પહોંચાડે છે. વૈરાગ્યરૂપી ખલાસી ચારે બાજુએ દઢ બેસે છે, વિષયના ધક્કાને ચૂકાવીને છઠ પેલે પાર પહોંચાડે છે. સંચિત અને ક્રિયામણ કર્મરૂપી મોજાને કાપી સરળ રસ્તે લગાડે છે અને પ્રારબ્ધને એકત્ર કરી સ્વસ્વરૂપ કિનારે કાઢે છે. ત્યાં ગુરુવચન ખોટ પૂરી કરી સંભાળી લે છે તે ભૂત દયારૂપ દોરડાથી નિજ નિર્ધારથી ખેંચે છે અને એકદમ પેલે પાર પહોંચાડે છે. ત્યાં જન્મ મરણનો ફેરો પૂરો થાય છે અને આત્મ સાક્ષાત્કારમાં હોડી ખૂંચી જાય છે. પછી પૂરો ભાવ ધરવાથી ડૂબવાનું રહેતું નથી. પછી જ્યાં પહોંચે છે ત્યાં તે પોતે જ હોય છે, તર્યા સિવાય કરે છે, વગર પ્રયાસે બ્રહ્માને પ્રાપ્ત થાય છે. તેથી નારાયણે ભક્તિ પ્રગટ કરી છે. યોગ આદિકમાં મનુષ્યને વિઘ્નો નડે છે, પરંતુ સદભાવે અને સપ્રેમ ભાગવત ધર્મ આચરવાથી વિધિ નિષેધ અને કર્મ અકર્મ બાધ કરતા નથી તથા પુરુષોત્તમ સદા સંતુષ્ટ રહે છે. શ્રુતિ સ્મૃતિરૂપ ચક્ષુ જેને નથી તે પણ હરિભજનમાં ભાવથી દોડે છે અને હરિના પ્રેમના યોગે રસ્તો ચૂકી જતા નથી. નેત્રમિલન એટલે અજ્ઞાન. શ્રુતિ અને સ્મૃતિ એ બ્રાહ્મણના બે નેત્રો છે. ભગવદ્ પ્રેમ સિવાયનું સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન, ધ્યાન, પૂજન તેમજ શ્રવણ કીર્તન વ્યર્થ છે. માતાને જોઈ બાળક પ્રેમ ભાવે આંખ મીચી દોડે છે, તે જોઈ માતા તેને સદભાવે ઉચકી લે છે. તેવી જ રીતે જે પ્રેમથી ભજે છે તેનું ભગવાન પગલે પગલે રક્ષણ કરે છે. જેને ભગવદ્ ભજનનો પ્રતાપ સ્વધર્મ કર્મનો એવા દંડે છે કે વર્ણાશ્રમનું તર્યું ભૂસાઈ જાય છે અને કર્મની હોરી થાય છે અને ભગવદ્ ધર્મ ભાગવતને કર્મ અર્પણ કરવાની રીત અને ભજનનું રહસ્ય અતિ ગૃહ્ય અને ઉત્તમ છે. અનસત સ્વભાવ એટલે અધ્યાય મુક્ત બ્રાહ્મણત્વાદી સ્વભાવથી કેવળ વિધિ અનુસાર કરેલું કર્મ તે જ કર્મ એવો નિયમ નથી, પરંતુ શરીર આદિના સ્વભાવ અનુસાર થનાર લૌકિક કર્મ પણ જેને કહીએ તે યદ કરોસી યદ નાસી એ ગીતા વચન પ્રમાણે નારાયણ ઇદમ ન મમઃ એમ કહીને ઈશ્વર અર્પણ કરવું તે તમામ કર્મ ભાગવત ધર્મ છે. મનનું અર્પણ સિદ્ધ થવાથી સ્વધર્મ બાધક થતા નથી. આત્મજ્ઞાન દ્વારા મનમાં પુરુષોત્તમ પ્રગટ થવાથી તે તદ્દન ભરાઈ જાય છે, એટલે સંકલ્પ વિકલ્પ સર્વ ભાગવદરૂપ થાય છે. તેથી ભક્ત નિત્ય નિષ્પાપ હોય છે અને તેને સત્ય સંકલ્પ શક્તિ પ્રાપ્ત થાય છે. શેત્રંજની રમતમાં રાજા, પ્રધાન, પાયદર વગેરે સર્વે લાકડાના જ હોય છે, તેમ ભક્તના સકળ સંકલ્પ ભગવદરૂપ જ હોય છે. જે સંકલ્પ ઉઠે તે આત્મારામના જ હોય, તેથી ભજનનો ઉલ્લાસ પોતાની મેરે હદ ઉપરાંત વધે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં ભજન ચાલે છે અને આત્મબોધ અંગમાં પૂર્ણ વ્યાપે છે. તેથી ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે. મનનું સમાધાન થતાં અધિક ભજન થાય છે. ભગવાનમાં ચિત્તનું પૂર્ણ અનુસંધાન સિદ્ધ થતાં ધ્યેય, ધ્યાતા અને ધ્યાન ત્રણેય એકત્ર થઈ જાય છે. જ્યાં સુધી અવસ્થાઓ સ્વરૂપમાં ગરી નથી ગઈ ત્યાં સુધી તુરિયા, સાક્ષી અને ઉન્મની પણ ભગવદ્ ભજનમાં લાગે છે. ભાવના લાવ્યા સિવાય ભાવ ઉપજે એટલે કે ભાવરૂપ થાય કે તરત જ પોતે દેવ થાય છે, પછી અર્પણ કરવા પણ રહેતું નથી. અર્પણની ભાવના સિવાય જ પોતે તે રૂપ થઈ રહે છે. સ્વરૂપે સ્વપ્નને મિથ્યા કર્યું, જાગૃતિને છોલી તેમાંથી જ્ઞાન કાઢી લીધું અને સુષુપ્તિમાંથી સુખ અને સમાધાન ખેંચી કાઢી ત્રણેયને એકત્ર કર્યા. એ સ્વરૂપમાં મન સંપૂર્ણપણે સ્વયં સ્વઅર્પણ કરે છે ત્યાંનું જે સુખ સમાધાન છે તે જેણે ચાખ્યું હોય તે જ સજ્ઞાન ભક્ત છે. આ મનનું અર્પણ થયું ઇન્દ્રિય અર્પણ. હવે ઇન્દ્રિયોનું સમર્પણ ઘરમાં દીવો કર્યો કે બારીમાં પ્રકાશ થયો જ તેમ મનમાં પ્રગટ થયેલ શ્રીહરિ ઇન્દ્રિયોમાં ભજનાનંદમાં રૂપે પ્રગટ થાય છે. હવે ઇન્દ્રિયોનો વેપાર અહીં સવિસ્તાર કહું છું. દ્રષ્ટિ જ્યાં જ્યાં જુએ છે ત્યાં ત્યાં તે દેવને જ દેખે છે. આ રીતના દ્રશ્યના દર્શનથી દ્રષ્ટિ પોતાના વિષયને ભજનમાં અર્પણ કરે છે. દ્રશ્ય જેને લીધે દ્રશ્યપણે પ્રકાશે છે, દ્રષ્ટિનો જે પ્રકાશક છે અને દર્શનની ક્રિયામાં જે પ્રકાશ છે તે ત્રણેયમાં એક જ વસ્તુ છે, એવું જે યથાર્થ આત્મરૂપ દર્શન તે જ દ્રષ્ટિનું સહજ અને પૂર્ણપણે બ્રહ્માર્પણ છે. શ્રવણ. હવે શ્રવણનું અર્પણ સાંભળ. શબ્દ કાન પર પડે કે બોલનારની સાથે સાથે જ બોલવાની શક્તિ આપનાર પરમાત્મા પ્રગટ થાય છે. એટલે સહજ ભજન સિદ્ધ થઈ શ્રાવણ બ્રહ્માર્પણ થાય છે, શ્રવણ બ્રહ્માર્પણ થાય છે. શબ્દને જે બોલાવે છે તેની સાથે દઢ એકાત્મતા કરવાથી શ્રવણ દ્વારા ભજન થાય છે અને આ આત્મયોગે શ્રવણ બ્રહ્માર્પણ થાય છે. કાને સદ્ગુરુનું વચન પડતાં જ મનપણું મનમાં લય થાય છે, તે જ શ્રવણનું બ્રહ્માર્પણ અને ભગવદ્ ભજનથી સાર્થકતા છે. એવી રીતે દરેક જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયના બ્રહ્માર્પણના વિધિ સમજવો. અવદ્રાણ રસાસ્વાદ અને સ્પર્શની બાબતમાં પણ આ રીતનો જ બ્રહ્માર્પણ સમજવું. અહંકાર અર્પણ. આ રીતે જેમ મન કર્મ અને વચને બ્રહ્માર્પિત થાય છે તેમ અહંકારનું પણ બ્રહ્માર્પણ કરે છે. હું જે મૂળ વસ્તુ છું તે જ જડ ચિદાત્મા કે દેખાતી સૃષ્ટિનું મૂળ સ્વરૂપ છે. એ રીતે સર્વ ભૂત પ્રાણીમાં વ્યાપક સર્વનો નિયંતા સર્વનો કરતા ભોગતા વ્યાપક તેમજ વ્યાપ્ય ભોગતા તેમજ ભોગ્ય જે વસ્તુ છે તે સ્વરૂપતઃ જે હું છું તે જ છે. સંકલ્પયુક્ત અને નિર્વિકલ્પ બંને દશાઓ મારા વડે જ છે, તે હું જ અજન્મા છતાં જન્મ લેતો અકર્મા છતાં કર્મ કરતો જણાવું છું. સત શબ્દથી જે વસ્તુ સૂચવાય છે, ચિત્ત શબ્દથી સૂચવાય છે કે આનંદ શબ્દથી સૂચવાય છે તે હું જ છું. જે સર્વનું અધિષ્ઠાન છે, જે કાંઈ છે અને થાય છે તે હું જ છું. આ રીતે પોતાના અહંકારને બ્રહ્મ સાથે તદ્રુપ થઈ અર્પણ કરી દેવો તે ભજન છે. તટસ્થ રહેવું તેને જે સમાધિ કહે છે તેની બુદ્ધિ ઠગાઈ છે, તે ખરી સમાધિ નથી પણ કેવળ મૂર્છા છે. સમાધિ અને તે એકદેશી એ બોલતા જ શરમ થાય છે. શબ્દ પાંડિત્યને જે સત્ય માને છે તેને શુદ્ધ સ્વરૂપની ઓળખ નથી. વશિષ્ઠાદિ પ્રાચીન અતિ સમર્થ જ્ઞાની ભક્ત બોલતા ચાલતા સમાધિસ્થ હતા, તે સમાધિને મૂર્છાને તટસ્થ માનતા ન હતા. યજ્ઞવાળક્યનો સમાધિ સંબંધ કેટલો દઢ હતો તેની પરીક્ષા ઋષિઓએ તારાજ યજ્ઞમાં કરી હતી. દેવર્ષિ નારદનું સમાધિ જ્ઞાન વિનોદથી જતું રહેતું નથી. સ્વરૂપ જોઈ જે મૂર્છિત થાય છે તે પોતે જ તરે છે, પોતે તરી જ પોતે તરી જનનો ઉદ્ધાર કરવાનું જ્ઞાન સુખ તથા વામનદેવને જ થયું. તેથી સમાધિ અને વ્યુત્થાન આ બેઉ અવસ્થા સહિત બુદ્ધિને બ્રહ્માર્પણ કરી અખંડત્વમાં સ્થિતિ કરવી તે પૂર્ણ સમાધિ સમજવી. શ્રીકૃષ્ણ અર્જુનને પણ આવી જ આત્મસમાધિ આપીને યુદ્ધમાં પ્રવૃત્ત કર્યો ગૂંથ્યો હતો. જ્યારે સ્વરૂપમાં બુદ્ધિ અખંડિતપણે સ્થિર રહે છે અને સર્વત્ર સમબુદ્ધિ થાય છે ત્યારે કર્મ અકર્મનું અજ્ઞાન બાધા કરતું નથી. તે સ્થિતિનું નામ પરમ સમાધિ છે. દેહ બુદ્ધિ નિશેષ ગરી જાય, સ્વરૂપનો પૂર્ણ અહંકાર અહંભાવ રહે નહીં. આવી નિરવથી બુદ્ધિ એ જ આત્મનિવેદનરૂપ નવમી ભક્તિ છે. તે જ દોષરહિત પરમ સમાધિ છે. જેની બુદ્ધિ સ્વરૂપમાં અખંડિત ભજનશીલ રહે છે તેને સકર કર્મમાં સમાધિ જ છે. તેને જ નિજાર્પણ વિધિ પોતાની મેરે સિદ્ધ થાય છે. મનની અસ્વસ્થતા શાંત થાય તે પરમ સમાધિ જાણવી. સમાધિ લેવી તે દેહબુદ્ધિ છે. એ કેવળ કાષ્ટ જેવી મૂર્છિત દશા છે. બુદ્ધિ પરબ્રહ્માનું ગ્રહણ કરે છે કે નિષ્કામ કર્મ ચાલુ થાય છે. એ જ બુદ્ધિનું બ્રહ્માર્પણ છે. જેમ સાકારનું કારેલું બધું જ મીઠું છે તેમ મનને ખબર ન પડતા ઇન્દ્રિય વેપાર સિદ્ધ થાય છે. ત્યારે જે જે કર્મ કરાય છે તે સહેજે બ્રહ્મ અર્પણ થાય છે. સર્વ કર્મ કરવા છતાં તેને કર્તાપણાનું અભિમાન થતું નથી અને અહંભાવ સ્પર્શ કરતો નથી. આ સત્કર્મ મેં કર્યું, મારો આચાર અતિ ઉત્તમ છે, હું જન્મ મરણથી મુક્ત થયો વગેરે દેહ ધર્મ તેને ઉઠતા જ નથી. જ્ઞાનનો ગર્વ આવતો નથી. તે ભજનમાં સહેજે મસ્ત રહે છે અને તે જ અહંભાવથી રહિત છે. દેવ કહે છે તે જે જે કરે છે તે મારું ભજન છે. બ્રહ્મ અર્પણના યોગે સ્વાભાવિક રીતે જ ન અર્પતા સર્વ અર્પણ થાય છે. પારસમણી જેને જેને અડકે તે સો ટચ સોનું થાય તેવી રીતે તે શરીરે જે જે કરે છે તે સર્વે પરબ્રહ્મરૂપ થાય છે. તેનો જ ખેલ તે જ મહાપૂજન છે. તેનો બડબડાટ પ્રિય સ્તવન છે. તેનો સ્વભાવ સ્વ આનંદથી પૂર્ણ છે અને તેનાથી શ્રી નારાયણ પ્રસન્ન થાય છે. જ્યાં જુએ છે ત્યાં દેવ પ્રેમથી હાજર જ રહે છે. પછી લક્ષ્યપૂર્વક જુએ કે ન જુએ તોય જે દેખાય છે તે દેવ જ દેખાય છે. તે જે માર્ગે જાય છે ત્યાં શ્રી રંગ જ માર્ગ દેખાડનાર થાય છે. સ્વાભાવિક સર્વ કર્મ સહજ બ્રહ્માર્પણ થાય તેનું જ નામ નિર્દોષ ભજન કે શુદ્ધ આરાધના છે. અને તે જ શુદ્ધ ભાગવત માર્ગ છે. ત્યાર પછી ભાગવત ભજનના માર્ગમાં કંઈ પણ ભય રહેતો નથી. નિર્ભયતા એ જ ખરું ભજન છે. ભયનો ડઢ મૂળ અજ્ઞાનમાં છે. અજ્ઞાન બ્રહ્મ જ્ઞાનથી નિવૃત્ત થાય તો પણ ભગવદ્ ભજનની આવશ્યકતા રહે છે જ. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન જ ભક્તિ છે. હે રાજન, તે જે અભય પૂછ્યું હતું તે આ ભય ભજનથી જ પ્રાપ્ત થાય છે એમ સારી પેઠે સમજ. જનક આ સંસારમાં ભયનું કારણ શું છે એવું પૂછીશ તો તે પણ હું કહું છું. સાવધાન ચિત્તથી સાંભળ. અજ્ઞાનનું મૂળ માયા છે. તે બ્રહ્માદિકને પણ જીતવી કઠણ પડે છે, તે માયા ગુણવારી જણાય છે, તેથી જ તે અસાધ્ય રોગ સમાન છે. સ્વરૂપનું આવરણ કરવું તે માયાનું મુખ્ય લક્ષણ છે. દ્વૈતનું સ્ફુરણ તે જ મૂળ માયા, એક અદ્વૈત અને પરિપૂર્ણ બ્રહ્મા છે. ત્યાં અહમભાવની ઉત્પત્તિ તે જ માયાનું જન્મસ્થાન છે. માયામાંથી જ કોટી ભય શોક દુઃખાદિ ઉત્પન્ન થાય છે. માયા બ્રહ્મા શિવ વગેરેની પાછળ લાગે છે, તો બીજાની તો વાત જ શું. મા માયાની નિવૃત્તિ કરવા સ્વયં શ્રીકૃષ્ણે અર્જુનને ભગવદ્ ભક્તિનો ઉપદેશ કર્યો છે. મને જે શરણ આવે છે તે આ માયાથી તરી જાય છે એમ શ્રીકૃષ્ણે અર્જુનના નિમિત્તે કહ્યું છે. સ્વરૂપથી વિમુખ દ્રષ્ટિ કરવાથી દ્વૈત ભાવ અત્યંત બળવાન થાય છે અને ત્રિપુટી દ્રશ્ય દર્શન અને દ્રષ્ટારૂપ પ્રપંચરૂપ બ્રહ્મનો વિસ્તાર થાય છે. દ્વૈતનું ભાન એ જ ભયનું કારણ છે. વેદશાસ્ત્ર સંપન્ન હોય પણ ભક્તિ ન કરે તો તેને બ્રહ્મજ્ઞાન થાય નહીં. શબ્દ જ્ઞાનની વ્યુત્પત્તિથી ભૌતિક સ્થિતિ મોટી થાય પણ હરિભક્તિ સિવાય જ્ઞાન થાય નહીં અને માયાની નિવૃત્તિ થાય નહીં. હરિગુણની રસીલી કથા જ્ઞાનની માતા છે. હરિનામની ગર્જનાથી માયા જીવ લઈને ભાગે છે. ભક્તિ માટે ભગવાનનું ભજન કરવું અને સદ્ગુરુના ચરણ સેવવા શિષ્યની મરણ ચિંતાનું તદ્દન નિવારણ કર તે જ સદ્ગુરુ છે. મંત્ર તંત્રનો ઉપદેશ આપનાર ગુરુ ઘેર ઘેર છે પણ શિષ્યને સત્ય વસ્તુ મેળવી આપે તે સદ્ગુરુ કોટી નિષ્કામ પુણ્યનો ઉદય થાય, અગાધ વૈરાગ્ય આવે અને નિત્ય વિવેક સમજાય, ત્યારે સદ્ગુરુની કૃપા તરત જ થાય છે. તેથી ઉત્તમોત્તમ ગુરુસેવા કરવી જોઈએ. આવી ગુરુસેવાથી જ પ્રહલાદ દ્રંદ્રાતીત થયા. આવી જ ગુરુસેવાથી અંબરીશની ગર્ભવસ્થા શાંત થઈ. અંતરમાં જેને સદ્ભાવ નથી અને બહારથી જે ભક્તિ કરે છે તે સંસારમાં ભાવ પ્રમાણે જુદી જુદી રીતે પોતાને ઠગે છે. મનુષ્યને પ્રાપ્ત કરવાની ગતિમાં પોતાના સાચા સ્વાર્થમાં બ્રહ્માની પ્રાપ્તિમાં તે ઠગાય છે. દંભથી હરિભક્તિ કદી પણ ન થાય. ભાવ સિવાય પરમાર્થ કદી પણ હાથ ન આવે. આથી સકળ સાધનનું મૂળ સદ્ભાવ જ છે અને માત્ર મનોવિલાસ નહીં પણ મન નિયમન કરીને ભજન કરવાથી અલભ્ય પ્રાપ્ત થાય છે. જેમ સ્વપ્નમાં સ્વપ્નનો જગત સત્ય જણાય છે તેમ પ્રપંચ મિથ્યા હોવા છતાં સત્ય જણાય છે. જેમ લોભીનો ધન જાય છે પણ તેની વાસના છૂટતી નથી, તેથી મનમાં વારંવાર ધનને યાદ કરી ગાંડો થાય છે. મન પોતે ધન નથી પણ ધનને યાદ કરવાથી તેને પોતાને વિસ્મૃતિ થાય છે અને મોહથી ગાંડો બને છે. તેવી જ રીતે મિથ્યા દેહાદી દ્વૈતમાં અહમ અને મમત્વ ભવભયને વરગાડે છે. ભવભયનું મુખ્ય કારણ મનની કલ્પના જાણી મનનો નિરોધ કરવા સદ્ગુરુના વચન પર નિષ્ઠા રાખવી. મન ચંચળ થઈ વિષયનું ધ્યાન કરે છે ત્યારે જે જુએ છે તે સદ્ગુરુના વચનમાં નિષ્ઠાથી બ્રહ્મ અર્પણ કરતા શીખે છે અને વિષયની ઈચ્છાથી જે અર્થ લે છે તે સમર્થ ગુરુના અનુગ્રહથી પરમાર્થ થાય છે. પૃથ્વીની બીકથી ભાગે તો જ્યાં જાય ત્યાં પૃથ્વી છે, તેથી દોડવાનું અને આવવા જવાનું બંધ થઈ પાંગરા થઈ બેસવાનું, પાંગરા થઈને બેસવાનું રહે છે, તેમ જ જે જે દેખાય છે તે તે બ્રહ્મા જ છે, એ રહસ્ય મનમાં ઠસાવવું, પછી જે જે કર્મ કરશે તેમાં પુરુષોત્તમ પોતે જ પ્રગટશે. ગુરુવાક્યની પ્રતીતિના બળથી એવી રીતે ઇન્દ્રિયની વૃત્તિઓ ઉઠતી બંધ થશે. બ્રહ્માના અધિષ્ઠાનથી એકી વખતે તેને અખંડ તારું દેખાશે. એવી રીતે બાહ્ય કર્મનું નિયમન કરવાથી મનનો દ્વૈત બ્રહ્મ જશે, પછી બહાર અને અંદર સર્વ પરબ્રહ્મમાં ભરાઈ જશે. આવી રીતે ભજન કરવાથી કારભ્ય રહેશે નહીં. ભક્ત નિર્ભય અને નિશંક થઈ વિચારશે. આવી અગાધ નિષ્ઠા ભોરા લોકોના ધ્યાનમાં આવશે નહીં, તેથી તેનું સહેલું સમાધાન કહું છું. ભોરાજનોએ આત્મોદ્ધાર માટે હરિના જન્મ કર્મ અને ગુણની કથા ચિત્ત શુદ્ધિ માટે અતિ આદરથી સાંભળવી. જે જે અતિ અદ્ભુત અને પરમાર્થથી યુક્ત વચન સ્વમુખે ભગવંત બોલ્યા હોય તે જ્ઞાનની પ્રાપ્તિ માટે સાંભળવા. મનન સિવાય શ્રવણ વ્યર્થ છે, તેથી જે જે શ્રવણ કર્યું હોય તેનું મનન સાવધાનપણે કરવું. જે શ્રવણ કર્યું હોય તે મનથી પાવન થાય છે. મન વગરના શ્રવણનો કંઈ ફળ મળતું નથી. હરિનું નામ સાંભળતા જેના અંતઃકરણમાં તે ઉતરી ત્યાં સ્થિર થાય છે, તેના સઘળા પાપ ધોવાઈ જાય છે અને તે હરિચરણમાં લીન થાય છે. જ્યારે કેટલાકના એક કાનમાં પ્રવેશી બીજા કાનમાંથી નીકળી જાય છે. મનન સહિત શ્રવણ કરવાથી હર્ષથી ઉભરાઈ જવાય છે અને સ્વ આનંદ પ્રાપ્ત થવાથી ઉલ્લાસથી હરિકીર્તન થાય છે. આ ભક્તિરૂપ રાજમાર્ગમાં ચક્રપાણી પોતે રક્ષણ કરે છે. તે ચક્રથી અભિમાનને છેદે છે, ગદાથી મોહ મમતાનો ભૂક્કો કરી નાખે છે, સંગથી નિજબોધ કરે છે અને કમલથી નિજ ભક્તને સદા પૂજે છે. જેનાથી કથા શ્રવણ ન થાય અથવા હરિકીર્તન ન થાય તે રામકૃષ્ણ ગોવિંદ એમ નામ સ્મરણ કરે. જે મનુષ્ય નામની અખંડ ગર્જના કરે છે તેને ઘેર તીર્થ આરોટે છે, દેવ પોતે તેના ચરણમાં પડે છે. નામનો પ્રભાવ મોટો છે. નામ કીર્તન કરનારની ચરણરજને યમ પણ વંદન કરે છે. નામમાં જે શક્તિ છે તેની આગળ ત્રણેય લોકનું પાપ ગણતરીમાં નથી. એવી રીતે ભક્તિ સિદ્ધ થાય છે ત્યારે અહમ મમતાની પરાધીનતાનો ત્યાગ કરી જ્ઞાનનો ગર્વ ન આણતા નિસંગ થઈ ભક્ત વિચરે છે. ભગવાનની કીર્તિના શ્રવણ અને સ્મરણથી પ્રેમયુક્ત ભક્તિ વધે છે અને ભક્ત દેહની સ્ફૂર્તિ વિસરી જાય છે. હે જનક, નામ સ્મરણમાં ચારે મુક્તિ છે. ઈશ પ્રાપ્તિ માટે નામ વિના બીજું સુગમ સાધન નથી એમ તો નિશ્ચિત જાણ. આ રીતે ભજન કરનાર અને એનાથી જેને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થઈ છે તેની ધર્માતીત ગતિ કહે છે. જ્યારે જાગ્રત અને સ્વપ્નમાં પણ હરિનામ અને તેના ગુણાનુવાદ પ્રિય લાગે છે અને એવી રીતે હરિનામનું જેમ જેમ ભક્તિયુક્ત દૃઢ વ્રત પારે છે તેમ તેમ તેમાં અદ્ભુત પ્રેમ વધે છે અને ચિત્ત આદ્ર થાય છે. ત્યારે હરિ પ્રિય થાય છે અને તેમના નામ કીર્તનનો હર્ષ રોજ વધતા વધતા બહાર અને અભ્યંતરમાં હરિ પ્રગટે છે. જેમ ખોવાયેલા બાળકની ઘણે કોરે ભેટ થતાં માતા તેને બાજી પડે છે, જેમ ખોવાયેલા બાળકની ઘણે કારે ભેટ થતાં માતા તેને બાજી પડે છે અને હર્ષની અશ્રુધારા ચાલે છે, તેમ ભક્તિરૂપ બજારમાં જીવ શિવની એકાએક ભેટ થતાં આત્મ સાક્ષાત્કાર થવાથી હર્ષના અનિવાર્ય અશ્રુ ચાલે છે, પરમાત્માના આલિંગનથી અંતઃકરણ પ્રેમથી ઉભરાઈ જાય છે, રોમાંચિત થાય છે અને ઊંડા શ્વાસ લઈ ડૂસકા ભરી રુદન થાય છે. વળી તરત જ ખૂબ હસે છે, પોતા પાસે જ પોતે છે એમ અનુભવ થવાથી હર્ષ ગેલા થઈ જવાય છે અને હસવું માતું નથી. આમ કોઈ વાર ભગવાન ભક્તની આગળ હારી ગયા છે એમ માનીને હસે છે, તો કોઈક વાર ભગવાને મારી ઉપેક્ષા કરી એમ માનીને મોટે મોટેથી રડે છે. જેમ દોડતા દોડતા દોરી જોતા જ સર્પની ભ્રાંતિ થવાથી ભયભીત થવાય છે, પછી દોરી છે એમ નિશ્ચય થતાં હસવું આવે છે. તે પ્રમાણે દેહભાવ મિથ્યા છે, તેમાં અહમ મમત્વ કલ્પનાથી સંસાર ઊભો થયો છે, પછી મિથ્યામાંથી મિથ્યા ઊભું થયું એ અનુભવમાં આવવાથી તે હસી પડે છે અને કહે છે કે ભગવાન ભક્તિને ધન્ય છે. ભક્તિ સિદ્ધ થવાથી અને ઉલ્લાસથી તે મોટેથી ગરજે છે. જે પોતાને પ્રિય હોય છે તેની વાતો કરતાં તૃપ્તિ થતી નથી, તેમ સ્વાનુભવ થયા પછી હરિગુણ ગાતા તે ધરાતો નથી અને ગાતા ગાતા એટલા બધા આનંદમાં ડૂબી જાય છે કે ભાન ભૂલીને નાચવા માંડી પડે છે. તેની હરિમય સ્થિતિ થાય છે ત્યારે તેને સર્વત્ર હરિ જ દેખાય છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ એ પંચમહાભૂતો હરિથી વ્યાપ્ત દેખે છે. ભૂત મહાભૂત વગેરે ભેદ તેને રહેતો નથી. કેરની કાયા, કેરની કરા ઝાડમાં, થડમાં, ફરમાં સર્વત્ર દેખાય છે. કેરની કરા ઝાડમાં, થડમાં, ફરમાં સર્વત્ર દેખાય છે, તેમ ભૂત ભૌતિકમાં સર્વત્ર હરિ જ નજરે પડે છે. પૃથ્વી પોતે ગંધરૂપ છે છતાં કસ્તુરીમાં તે વ્યક્ત થાય છે, તેમ ભગવત સત્તા સર્વત્ર છે છતાં સાત્વિક જન્મમાં અતિ પ્રગટ દેખાય છે. સાત્વિક જન્મમાં જ ભગવત તત્વ દેખાય છે અને તે સત્વને લીધે સત્વમંતનું મહત્વ એટલું જણાય છે કે તે હરિરૂપે પૂજાય છે. પૃથ્વીની ચારેય બાજુએ અથાગ જળ છે પણ તે સર્વ સમુદ્રમાંથી જ ઓળખાય છે, તેમ દસે દિશાએ ભક્તને દેવના અંગરૂપ જણાય છે. તૃણ દર્ભ દુર્વા ઝાડ પાન જોઈ તેને હરિના રોમ રોમ સમજી લે છે. જેવી રીતે આપણી આંગળી જુદી જુદી છે છતાં એક જ શરીરની અંગભૂત છે, તેમ ભક્ત જે જુએ છે તે સર્વ તેને સર્વત્ર હરિથી જ વ્યાપેલું જણાય છે. વડની વડવાઈ ઘણી છે છતાં તે વડરૂપે જ દેખાય છે, તેમ ચૈતન્યમાંથી અનેક નદીરૂપ પ્રવાહ નીકળે છે છતાં તે સર્વ ચૈતન્ય ધન જ છે. ભક્તને ભિન્નતા જગતમાં જણાતી નથી, સર્વ એક રસરૂપ જ જણાય છે. તેથી કીડી, ગાય, ગધેડો, ચાંડાર અને શ્વાન સર્વને તે અનન્ય ભાવે નમે છે. પાષણ વગેરે સ્થાવર જંગમ સર્વને પણ એક જ ભાવથી નમે છે. તેનામાં આવી બ્રહ્મક્ય ભાવના ઉત્પન્ન થાય છે. હે રાજા, હરિનામનું સ્મરણ અને કીર્તન કરવાથી ભક્તને એકાએક આવડી મોટી ફળ પ્રાપ્તિ શ્રી તે થાય છે, તેનું કારણ કહું છું, તે સાંભળ. યથાવિધિ પૂજન, શ્રવણ, સ્મરણ કિવામ કીર્તન કરતી વેળા પૂર્ણ અને અખંડ બ્રહ્મૈક્ય ભાવના થાય છે. અને તેને પૂર્ણ પ્રાપ્તિ મળે છે. યોગીઓને અનેક જન્મે પણ મળતી નથી, તે નામ સ્મરણથી માત્ર એક જ જન્મમાં મળે છે. હે વિદેહ રાજા, વાંછડાને જોઈ ગાય દોડે છે તેમ જે આવો પૂર્ણ ભક્ત છે તેની તરફ વિષયની વિરક્તિ દોડે છે, જેમ જોડિયા ફર જુદા જુદા જણાતા નથી તેમ ભક્તિ અને વિરક્તિ એકી વખતે સાથે જ ભક્તમાં પૂર્ણપણે રહે છે. અને જ્યાં ભક્તિ અને વિરક્તિ છે ત્યાં જ સહજ સ્થિતિ નાચે છે અને પૂર્ણ પ્રાપ્તિ સદા દાસી થઈ રહે છે. ભક્તિ વિરક્તિ અને પ્રાપ્તિ ત્રણે એક જ કારમાં ભક્તને મળે છે. આમ ભગવદ્ ભક્તિ એ ત્રિભુવનમાં એક અત્યંત શ્રેષ્ઠ સાધન છે. જેમ ભૂખ્યા આગળ છ એ રસથી ભરેલા પકવાનનો થાર પીરસીને મૂકીએ એટલે તેને પ્રત્યેક કોરીએ પુષ્ટિ, ક્ષુધાનું નિવારણ અને સંતોષ એમ ત્રણે એકી વખતે પ્રાપ્ત થાય છે. તેમજ ભક્તિમાં જેમ જેમ ભક્ત વધુને વધુ લીન થતો જાય છે તેમ તેમ તેને વિરક્તિ વધતી જાય છે અને એ બંનેની પૂર્ણ સ્થિતિ થતાં જ ભગવત પ્રાપ્તિ આવી મળે છે. ભૂખ્યો જેમ જેમ જમતો જાય છે તેમ તેમ તેની ક્ષુધા ઓછી થતી જાય છે. જમવાના સ્વાદથી ચિત્ત પ્રસન્ન થતું જાય છે અને અંગમાં બળ વધતું જાય છે. ભક્ત પણ સદભાવે ભક્તિ કરવા લાગે છે કે ધીમે ધીમે વિષયની પ્રીતિ ઘટતી જાય છે અને ભક્તિરસનો આનંદ વધતો જાય છે. વિષય તરફ પૂર્ણ વૈરાગ્ય આવે છે ત્યારે ભક્તિ પણ પૂર્ણ સ્થિતિએ પહોંચે છે અને તરત જ ભગવત પ્રાપ્તિ થાય છે. સર્વભૂતમાં ભજનયુક્ત પ્રેમ આવવો એ જ ભક્તિની પૂર્ણ સ્થિતિ છે. પ્રાપ્તિ એટલે અપરોક્ષ સ્થિતિ. ભાગવત તત્વની નિરંતર સ્ફૂર્તિ અને વિરક્તિની પૂર્ણ સ્થિતિ એટલે સ્ત્રી, પુત્ર અને પોતાના દેહમાં અહમ મમત્વ લેશ પણ ન રહેવા તે એટલે અપરોક્ષ સ્થિતિ. ભાગવત તત્વથી નિરંતર સ્ફૂર્તિ અને વિરક્તિની પણ પૂર્ણ સ્થિતિ એટલે સ્ત્રી, પુત્ર અને પોતાના દેહમાં અહમ તત્વ લેશ પણ ન રહેવા તે ભક્તને આ ત્રિપુટીની પ્રાપ્તિ થાય છે. તેથી પોતાનું હિત ઈચ્છનારે આદરથી હરિભક્તિ કરવી હવે ભાગવત પ્રસાદથી ભક્ત કૃતાર્થ થાય છે એમ કવિ કહે છે. ઐક્ય ભાવે આત્મભક્તિ કરવાથી પણ શાંતિ અનુભવાય છે, અસતની નિવૃત્તિ થાય છે અને ભક્તોને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. એવા ભગવદ્ ભક્તને ધન્ય છે. તેની ઇન્દ્રિયો વિષયને ભોગવે છે છતાં તેની વિરક્તિ કાયમ રહે છે. તે દેહમાં હોવા છતાં દેહાતીત છે અને નિત્ય મુક્ત થઈ રહે છે. ભાગવતોનો આ મહિમા અનુપમ છે. ભગવંતની આ અગાધ ભક્તિ અને ભક્તોની ભાગવત પ્રાપ્તિ સાંભળીને જનક રાજા આશ્ચર્યચકિત થયા અને એવા હરિભક્ત ભાગવતના લક્ષણો પૂછવા લાગ્યા. રાજા ઉવાચ, ભક્તને બ્રહ્માની પ્રાપ્તિ સુગમ છે તે સાંભળી સંતોષ પામી વિદેહ પૂછે છે, હે સ્વામી, જે ભક્તની પૂર્ણ પ્રાપ્તિ થઈ છે તે કેવું વર્તન રાખે છે, તેના ધર્મ અને કર્મ શું છે અને હૃદયમાં હરિને સ્થિર રાખીને જે કંઈ બોલે છે તેનું રહસ્ય શું છે, કયા પ્રકારે અને કઈ સ્થિતિમાં તે હરિને પ્રિય થાય છે એ મને કહો. જનકનો આ પ્રશ્ન સાંભળીને મુનીશ્વર સંતુષ્ટ થયા અને કવિનો નાનો ભાઈ જે હરિ તે આ પ્રશ્નનો ઉત્તર આપવા આગળ આવ્યો. હરિ એ નામનો વૃષભ પુત્ર નીચેના ત્રણ શ્લોકો વડે રાજાના પહેલા એટલે ભગવાનનો ભક્ત કયા ધર્મમાં તત્પર હોય છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે. તે ભક્ત સર્વ ભૂત પ્રાણી માત્રમાં ભગવંતનો સમન્વય જુએ છે અને ભગવંતમાં સર્વ ભૂત પ્રાણીને જુએ છે અને તે સર્વને પોતાના દેહમાં જુએ છે. સ્વરૂપે સર્વને જોનાર ભક્ત શ્રેષ્ઠ ભક્ત છે, પોતાના દેહમાં જુએ છે. સ્વરૂપે સર્વને જોનાર ભક્ત શ્રેષ્ઠ ભક્ત છે. ભાગવતમાં એને જ સર્વોત્તમ કહે છે અને એ જ શ્રેષ્ઠ અવતાર મનાય છે. યોગીમાં તે અગ્રણી છે, જ્ઞાનીઓમાં શિરોમણી છે અને સિદ્ધ પુરુષોનો મુગટમણી છે. જેમ ઘીના કણ ઘીથી ભિન્ન નથી તેમ ભૂત ભૌતિક વ્યાપક પ્રભુથી ભિન્ન નથી એવી ભાવના રાખવી એ ઉત્તમ ભક્તની સ્વાભાવિક સ્થિતિ છે એવું કહે. હેવું હે રાજા, નિશ્ચયથી જાણ. હવે મધ્યમ ભક્તના ભજનના પ્રકાર હું કહું છું તે સાંભળ. જે મધ્યમ ભક્ત છે તે ઈશ્વરને ઉત્તમો ઉત્તમ માને છે, તેના ભક્તને મધ્યમ માને છે, અજ્ઞાનીને અધમ ગણે છે અને ભગવાનનો દ્વેષ કરનારને પાપી સમજે છે. તેને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, ભક્ત સાથે કેવળ મૈત્રી છે. અજ્ઞાનીને કુપાત્ર સમજે છે અને દ્વેષીને તે ઉપેક્ષા કરે છે. રાજા, મધ્યમ ભક્તોની ભક્તિ આ પ્રકારની છે. જે પાષણ વગેરેની પ્રાપ્તિમાં જ પૂર્ણ ભાવ રાખે છે અને તેને જ દેવ માને છે. ભક્ત અને સજ્જનોને જોઈ જે અણુમાત્ર પણ નમતો નથી અને સાધારણ જનનું તો સ્વપ્નાએ સન્માન કરતો નથી તે આવી જળ સ્થિતિવાળો પ્રાકૃત ભક્ત છે. તે મૂર્તિનો ભંગ થતાં દેવનો જ અંત થયેલો માને છે. આમ કહીને પછી હરિ બીજા 8 શ્લોકો વડે ઉત્તમ ભક્તના લક્ષણો વર્ણવે છે. પ્રારબ્ધ અવશ્ય ભોગવવું પડે છે, છતાં વિષયો ભોગવતા તેમાં મિથ્યાત્વ બુદ્ધિ હોવાથી તેનું સુખ દુઃખ ભક્તને સ્પર્શ કરતું નથી. મૃગજળમાં ગમે તેટલું નાય તો પણ નાનાર કોરો જ રહે છે. સ્વપ્નમાં ખાધેલું અન્ન જાગ્યા બાદ હાથમાં કે મોઢામાં હોતું નથી, તેના હાથ કે મોઢું ખરડાતા નથી. હરિભક્તને પણ વિષય આમ સ્વપ્ન સમાન જણાય છે. તેને વિષયની સ્ફૂર્તિ પણ નથી અને સ્વપ્નમાં પણ વિષય ભોગવવાની ઈચ્છા થતી નથી. વિષયભાવ આમ મિથ્યા હોવા છતાં પ્રારબ્ધ કર્મ અતિશય બળવાન હોવાથી ભક્તને તે ભોગવવા પડે છે, તથાપિ પોતે ભોગવે છે એવો અનુભવ પણ તેને થતો નથી. દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ અને બુદ્ધિ એ બંધના 5 સ્થાનો છે. ક્ષુધા, તૃષા, ભય, કલેશ, જન્મ મરણ ઇત્યાદિ અપાર શ્રમ છે. એનું જ સંસાર ધર્મ એવું નામ છે. આ સર્વને ઉત્તમ ભક્ત ભવબ્રહ્મ સમજે છે અને પોતે તો આત્મામાં જ વિરામ કરી પ્રસન્ન રહે છે. મનુષ્યને ક્ષુધા લાગવાથી ખૂબ જ પીડા થાય છે, પરંતુ ભક્તનું ચિત્ત હરિમાં એવું રમી રહ્યું હોય છે કે તેને ક્ષુધા યાદ જ આવતી નથી. ભાવથી ભગવદ્ ભક્તિ કરવાથી ક્ષુધા તૃષાની સ્મૃણા પણ થતી નથી. જેની ભગવાનમાં અગાધ પ્રીતિ થઈ છે તેને ભવભય રહેતો નથી. ભય મનનું કારણ છે. ભક્તનું મન હરિચરણમાં નમે છે અને મનનું મનપણું જ હોતું નથી તો ભય ક્યાં લાગે? મનમાં દ્વૈત સ્ફુરે છે તેથી ભયની ડરતા મનમાં છે, પણ જે મનમાં હરિનો વાસ થયો છે ત્યાં ભવ ભયને સ્થાન ન હોવાથી તે નિવૃત્તિ છે. દેહ બુદ્ધિને લીધે અનેક તૃષ્ણા ઉઠે છે, તે બુદ્ધિ હરિનું સ્મરણ અહર્નિશ કર્યા કરે છે. જ્યાં જ્યાં તૃષ્ણાનું સ્મરણ થાય છે ત્યાં ત્યાં નારાયણ પ્રગટે છે, એટલે તૃષ્ણા પૂર્ણ હરિરૂપમાં સંપૂર્ણ ભરી જાય છે. ભક્ત તૃષ્ણા રહિત થાય છે એટલે ઇન્દ્રિયોના કલેશથી અલિપ્ત થાય છે. તેની દ્રષ્ટિ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હરિપૂરણથી હર્ષિત થાય છે. શ્રવણ પર શબ્દ પડતા ત્યાં હરિ બિરાજે છે. ત્રાણ જુદા જુદા વાસ લે છે, ત્યાં વાસનાના જ્ઞાનમાં પરમેશ્વર પ્રગટે છે. રસના જે જે રસનું સેવન કરે છે તે સર્વમાં બ્રહ્મ રસ અનુભવે છે. દેહને શીતોષ્ણ લાગતા અને મૃદુ કઠણના સ્પર્શનું જ્ઞાન થતાં પોતાનું જ્ઞાન પૂર્ણ પ્રગટે છે. એવી જ રીતે કર્મેન્દ્રિયની પ્રવૃત્તિમાં સાથે સાથે બ્રહ્મસ્ફૂર્તિ હોય છે જ બ્રહ્મસ્ફૂર્તિ હોય છે જ. આપવા લેવામાં આવવા જવામાં સર્વત્ર આત્મારામમાં ગતિ છે. એવી રીતે ઇન્દ્રિયો જે જે કર્મ કષ્ટ કરે છે તે કષ્ટમાં નિજ સુખ પ્રગટે છે. તેથી ઇન્દ્રિયોને પૂર્ણ વિશ્રાંતિ મળે છે અને હરિભક્તિ અને સંવાદનો બજાર ખુલે છે. ઉત્તમ ભક્ત ભગવદ્ ભજનની આ યુક્તિ જાણે છે, તેથી કષ્ટને બદલે સુખ અનુભવે છે. જન્મ મરણ દેહનો ધર્મ છે, ભક્ત વિદેહી છે, હરિચરણના ધ્યાનથી હરિરૂપ થયો છે, તેથી ભક્તને કદી પણ અહમભાવના આવતી નથી. પુત્રને સૂર્યે ચડાવવાની વાતથી વંધ્યાને કંઈ દુઃખ નથી. દેહનું મરણ ભક્ત તેવું જ સમજે છે. મનુષ્યને પોતાની છાયા પાલખીમાં બેસે એવો સંકલ્પ કદી ઉઠતો નથી. તેવી જ રીતે દેહને કંઈ મોટાઈ પ્રાપ્ત થાય એવો લાભ ભક્તને સ્વાભાવિક રીતે હોતો નથી. આકાશને શસ્ત્ર મારવા જતાં તે જેમ કરગરતું નથી તેમ દેહને અનેક આપત્તિ પડતા ભક્તના મનમાં જરા પણ ખેદ થતો નથી. જેમ પાણીની ખાબોચિયામાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે તેથી પોતે પાણીનું ખાબોચિયું બન્યો એમ સૂર્ય માનતો નથી. જનનીના જઠરથી દેહ જન્મ્યો માટે પોતે જન્મ્યો એમ ભક્ત માનતો નથી. સવારે અને સાંજે જેવી રીતે સૂર્યનો ઉદય અને અસ્ત થાય છે, વાદળમાં ગંધર્વનગર દેખાય છે, તેવી રીતે પ્રારબ્ધ પ્રમાણે દેહનું પોષણ થયા કરે છે. મેં ગંધર્વનગર બતાવ્યું એવું જેમ સૂર્ય કદી કહેતો નથી તે પ્રમાણે હું કરું છું એમ ભક્તને કદી સ્ફૂરતું નથી. હરિભજનથી પૂર્ણપણાને પામી દેહ પડ્યા પછી ભક્ત પોતે પૂર્ણરૂપે જ બાકી રહે છે. ખાબોચિયું સુકાઈ જવાથી સૂર્યનું પ્રતિબિંબ દેખાતું બંધ થાય છે, તેથી પોતાનો નાશ થયો એમ સૂર્ય માનતો નથી. જેમ દોરામાં દેખાતા સર્પનો ભ્રમ પ્રથમ દૂર કરીએ એટલે દોરો દોરારૂપે જ રહે, તેમ કંઈ પણ ફેર પડ્યા વગર પોતાનું ગૌરવ ન છોડતા ભક્ત સ્વરૂપે રહે છે. ભક્તને દેહનો જ અભાવ છે તો પછી કાર કોના પર ઘા કરશે? દેહ જાય છે પણ હરિપ્રાપ્તિના યોગે સતરૂપે ચિરંજીવ રહે છે. અહમ તત્વ વગેરે દેહ ધર્મ તથા કર્મ અકર્મ જેને સ્પર્શ કરતા નથી, કર્મ અકર્મ જેને સ્પર્શ કરતા નથી, જેને સંચાર બ્રહ્મનો મોહ ભય કે ભ્રમ નથી, તે જ ઉત્તમ ભક્ત છે. હૃદયમાં આત્મારામનું ચિંતન કરતાં કરતાં ઉત્તમ ભક્તની સર્વ કામના નારાયણ રૂપ થયેલી હોય છે. તેના હૃદયમાં જે જે વાસના હોય છે તે હરિસુખમાં ભરી આત્મામાં વિરામ પામે છે. ભક્ત વાસનાને એવી ચારી નાખે છે કે નિર્વાસનિક બ્રહ્મા જ સ્વયં પ્રકાશે છે. તેને કૌરીએ કૌરીએ નામ સ્મરણ હોવાથી અન્ન પણ બ્રહ્મરૂપ થાય છે. એવી રીતે નિષ્કામ કર્મમાં નિષ્ઠાવાળો જ ભક્ત શ્રેષ્ઠ અને સદા મુક્ત જ છે. હવે જે ગુણને લીધે ભક્ત ભગવાનને પ્રિય થાય છે તે ગુણનું વર્ણન યોગેશ્વર હરિ કહે છે. તે ગુણનું વર્ણન યોગેશ્વર હરિ કહે છે. પ્રાકૃત જન્મમાં દેહ અભિમાન હોય છે. ગુરુકૃપા મેળવી ભજન શરૂ કર્યા બાદ ભજન કરતા નરમાં નર નારાયણ પ્રગટે છે અને દેહ અભિમાન દૂર થાય છે. દેહ મિથ્યા જણાય છે, પોતે નારાયણ રૂપ છે, એ તત્વ સત્ય છે એવી દૃઢ ભાવના થતાં તે ભાવનામાં તેનું અભિમાન લય પામે છે. નિરહંકાર લક્ષણ, સુવર્ણનો શ્વાન બનાવ્યો હોય અને પોતે તદાકાર હોય છતાં હું શ્વાન છું એવું જેવી રીતે સોનું માનતો નથી તેવી રીતે ઉત્તમ ભક્તને જન્મ આદિ અહંભાવ નથી. ઉત્તમ ભક્તને કર્મક્રિયાનો નિર્વાહ કરે છે પણ પોતે તેમ કરે છે એમ માનતો નથી. તેનામાં કર્મનો પણ અહંકાર હોતો નથી. જેમ સૂર્યકાંત મણિ સૂર્યનો સંગ થતા અગ્નિ પ્રગટ કરે છે અને તે અગ્નિથી યજ્ઞ કરો કે દહન કરો તેનો બાદ સૂર્યને થતો નથી, તેમ ભક્ત ક્રિયા કરે છે છતાં પોતાને અકર્તા જ માને છે. લોહ ચુંબકથી જળ લોહ હાલે છે, લોહના હાલવાથી ચુંબક મલિન થતું નથી, તેમ ભક્ત સકળ કર્મ કરે છે છતાં તેમાં તેને અહંકાર ન હોવાથી તે અકર્તા છે. અદ્રષ્ટને લીધે દેહને કર્મ કરવા પડે છે, તેમાં હું કરું છું એ ભાવનાથી સંસારનું બંધન થાય છે. ભક્તને પરમાત્માની પ્રતીતિ સર્વત્ર હોવાથી સર્વ કર્મમાં તેને નિરહમ બુદ્ધિ જ રહે છે. ઉત્તમ વર્ણમાં પોતે જન્મ્યો હોય તો પણ પોતે બ્રાહ્મણ છે એમ માનતો નથી. સ્વીટક મણી જાસૂદના લાલ ફૂલ ઉપર રાખવાથી પોતે લાલ દેખાય છે તેથી પોતે લાલ છે એમ સ્ફટિક માનતો નથી. તેમ જેને દેહ અભિમાન નથી તે દેહના વર્ણનું અભિમાન લાવતો નથી. ભક્ત આશ્રમનું અભિમાન પણ લાવતો નથી. નટ રાજાનો વેશ લે છે તેથી પોતે રાજા છે એમ માનતો નથી, તેમ પોતે પૂર્ણ સંન્યાસી હોવા છતાં ભક્ત એમ કહેતો નથી કે પોતે પરમહંસ છે. ઉત્તમ ભક્ત આશ્રમાદિની અવસ્થા તેમ કોઈની કથા માથે રાખતો નથી. જેમ ગંગા તીરે અનેક ગામ છે પણ અમુક ગામ મારું છે એમ ગંગા કદી કહેતી નથી, તેમ અસંખ્ય ઊંચ નીચ જાતિ છે પણ સાચો ભક્ત પોતાની અમુક જાતિ છે એમ કહેતો નથી. હરિભક્તને સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ એ ચારેય દેહમાં અહંભાવ ન હોવાથી તેને જન્મ કર્મ વર્ણાશ્રમ કે જાતિ વગેરેનું અભિમાન હોતું નથી. વર્ણાશ્રમમાં રહેવા છતાં ભક્તને તેમાં અહંભાવ હોતો જ નથી. મનુષ્યને જન્મતા વર્ણાશ્રમ જાતિ હોતા નથી, એ વેરા અભિમાનને લીધે જ અમુક કુર ગોત્ર મારું એમ તે માને છે. બ્રહ્માદિક સુદ્ધા આવા મિથ્યા અહંભાવમાં ગૂંથાયા છે. પંડિત પણ અભિમાનથી તેમાં ફસાયા છે, પરંતુ ભગવદ્ ભક્તિના પ્રતાપે ભક્તનું અભિમાન ગરી જાય છે. જેનું અભિમાન સમરૂપ ગયું છે તે જ દેવને અત્યંત પ્રિય છે એવા ભક્તના સર્વે કોડ ભગવાન પૂરા કરે છે, એની આગળ પાછળ રહી એનું રક્ષણ કરે છે, એને ચારે ભુજા વડે ભેટતા એ ભગવાનને તૃપ્તિ થતી નથી. એ રાજા, આ પ્રમાણે ભાગવત ધર્મ પુરુષોત્તમને વશ કરી લે છે. ઉત્તમ ભક્તમાં જરા પણ ભેદભાવ રહેતો નથી. ભક્તની એ અભેદની કથા હવે હું તને કહું છું, તે ધ્યાનપૂર્વક શ્રવણ કર. અદ્વૈત ભજનના બળથી આ હું અને આ મારું, આ તું અને આ તારું એવો ભેદભાવ જેને સહેજ છૂટી ગયો છે તે જ ઉત્તમ ભક્ત છે. જેના ચિત્તમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહ્યો નથી, ત્યાં મારું તારું જ્યાંનું ત્યાં જ ગરી ગયું હોય છે. અગ્નિમાં જે નાખો તે અગ્નિરૂપ થાય છે, તેમ અભેદ ભક્ત જે જે જુએ છે તેમાં સ્વરૂપનો સુખ અનુભવે છે. પોતાનો ધન બીજાને આપતા તેને ચિત્તમાં શંકા થતી નથી. પારકાપણાની વાત કે તેનો વિકલ્પ તેના મનમાં ઉઠતો નથી. ડાબા હાથમાંની ચીજ જમણા હાથમાં આપતી વખતે આપનાર તથા લેનાર એક જ છે, તેવી જ એકાત્મ બુદ્ધિ ભક્તને સર્વભૂત પ્રાણીમાં હોય છે. પોતાના દેહમાં તેમજ સર્વના દેહમાં ભગવાન સિવાય એ બીજાને જોતો નથી, તેથી તેને ત્યાં શાંતિ સ્વ આનંદથી નિશંક રહે છે. એવી શાંતિ અને એવા સંભાવમાં ભક્ત ક્રીડા કરે છે, તેથી તે ઉત્તમ ભક્ત કહેવાય છે. આવો નિરપેક્ષ ભક્ત તે જ શ્રેષ્ઠ ભક્ત છે, તે જ અતિ વિરક્ત અને નિત્ય મુક્ત છે, કારણ પોતે શ્રીહરિ નિરપેક્ષ છે. હરિ યોગેશ્વર હવે ઉત્તમ ભક્ત કેટલા નિરપેક્ષ હોય છે તે કહે છે. જે નિરપેક્ષ છે તે જ મુખ્ય ભક્ત છે, તે જ અતિ વિરક્ત છે, તે જ નિત્યયુક્ત છે અને તેનામાં જ ભગવાન છે. સપ્રેમ ભક્તિ કરતા કરતા ચિત્તવૃત્તિ હરિચરણમાં જ રહે છે અને આત્મપ્રાપ્તિમાં જ એની પ્રીતિ અને નિષ્ઠા રહે છે. તેને ચિત્રલોકનું રાજ્ય મળતું હોય તો પણ તેને પરમાત્મા જ અત્યંત લોભ હોવાથી તે પોતાની વૃત્તિને વિપર માટે પણ હરિથી દૂર કરતો નથી. જે હરિચરણને બ્રહ્માદિક દેવો પણ શોધે છે અને જેનાથી ક્ષણ માટે પણ અપરોક્ષ સ્થિતિ થતા ત્રિલોકની સંપત્તિ પૂર્ણ તુલ્ય જણાય છે. અખુંઠ સ્મૃતિ હરિચરણ વિના બીજા કસામાં સાર નથી એવી તેની અચર સ્મૃતિ થાય છે. તેને જે ભક્ત અર્ધ નિમિષ પણ છોડતો નથી તે સર્વ વૈષ્ણવોનો આગ્રણી છે. શરદ ઋતુમાં પૂર્ણચંદ્રનો ઉદય થતાં જેમ સૂર્યનો તાપ સંભવતો નથી, તેમ ભગવાનના પાદરૂપ વૃક્ષની 10 શાખા સમી 10 આંગળીઓના નખચંદ્રનું ચંદ્રામૃત જે ભક્ત સ્વ આનંદથી તૃપ્ત થઈ સદા સેવે છે તેને કામાદિ ત્રિવિધ તાપ કદી બાત કરી શકતા નથી. અકસ્માત મોઢામાં હરિનું નામ ચડે તો પણ સકર પાપોનો સંહાર કરે છે, એટલે હરિનામ જેના મુખમાં નિરંતર રહ્યું છે તે ભક્તને તો ધન્ય જ છે. નામ ઉચ્ચાર સાથે હરિ હૃદયમાં પ્રવેશ કરે છે અને હૃદયમાં તેમનો પ્રવેશ થતાં જ તેમની બીકથી હૃદય શુદ્ધ થવા માંડે છે. ત્યારે વાસના પ્રપંચનો ત્યાગ કરીને જનાર્દનમાં ચોંટે છે. અહંકાર અહંપણાનો ત્યાગ કરી ભગવાનમાં જોડાય છે. મનના સંકલ્પ વિકલ્પો બંધ પડે છે અને બુદ્ધિ યથાર્થ નિશ્ચયવારી થઈ સમાધિસ્થ થાય છે. એમ થવાથી પછી હરિ એના હૃદયમાંથી કદી દૂર થતા જ નથી. હરિચરણની પ્રીતિ રૂપ દોરીથી હરિને પોતાના હૃદયમાં ભક્ત બાંધી રાખે છે, તેથી તે ત્યાંથી કેવી રીતે નીકળે? ભગવાન અતિ બલિષ્ઠ છે, બળવાન દૈત્યનો સંહાર કરનારા છે, છતાં તે હૃદય કમરમાં પુરાઈ રહે એ વાત મિથ્યા લાગે. પણ જેમ બ્રહ્મર સૂકા લાકડાને કોરે છે, છતાં કુમરા કમરમાં પ્રેમથી તે એવો તો ગૂંથાઈ જાય છે કે અંદરના કેસર પણ તેને નીકળવા દેતા નથી, તેમ ભક્તોનો પ્રેમ ભગવાનના સામર્થ્યને હરી લે છે. પિતાની પછેડી બાળક પોતાના કોમર હાથે જાળી રાખે છે, તે શું પિતા છોડાવી ન શકે? પણ સ્નેહનું બળ એટલું બધું હોય છે કે પિતા તેને તરછોડતા નથી. ભક્તિનું નિરૂપણ કરતા વેદ મૌન સેવે છે અને સહસ્રમુખ શેષની જીભ પણ થાકી જાય છે. વળી આ તો ભક્તિના માત્ર એક અંશની જ કથા થઈ. વાજામાં નાના પ્રકારના સુરો નીકળે છે, પણ તેના ઉત્પાદક વગાડનાર છે, તેમ આ ગ્રંથમાં વિવિધ રસ ઉપજાવનાર એકનાથના સ્વામી જનાર્દન જ છે.